જેવું કાચું મટીરિયલ હોય એવી જ રેડી વસ્તુ થાય. દાખલા તરીકે પ્લાસ્ટિકની થેલી તૈયાર થાય ને, તો પ્લાસ્ટિકના પારા હોય ને એમાંથી પ્લાસ્ટિકની થેલી થાય. લોખંડને ઓગાળે એમાંથી અલગ અલગ હરિયા થાય ને આ થાય ને તે થાય ને બધું થાય, પણ એનું કાચું મટીરિયલ એ જ. ત્યારે પરમાત્માની ફેક્ટરીમાં કાચું મટીરિયલ જુદું અને રેડીમેડ જુદું, રેડી જે બને જુદું, ક્યાંય હાંધામેળ ન થાય. કહો શું એની મોટપ છે. એ મોટપની દ્રષ્ટિએ જ્યારે આપણે વિચારીએ ત્યારે જગત કાંઈ દ્રષ્ટિમાં આવે નહીં. સાયન્સ બીજા બહુ દાખલો કરશે, બહુ દાખલો કરશે ને, બહુ મહેનત કરશે, બહુ સંશોધન કરશે. હજી તો ભગવાનને માને છે, પણ એવું કંઈક જોરદાર સંશોધન થાય તે એમ માને છે કે જો મેં કર્યું માટે ભગવાન જેવું તત્વ નથી, એમ એને જ્યાં સંકલ્પ ઉઠશે ને ત્યાં ભગવાન પ્રલય કરી નાખશે. એટલે લેતો જા, ત્યાં સુધી કરવા દે. એમ એને ઊંડું ઊંડું રહેશે, ભલે મેં આ બધું સંશોધન કરીએ પરંતુ આ બધાનો કરાવનારો કોઈક છે, ત્યાં સુધી વાંધો નહીં આવે. બાકી ભગવાનને આપણે દાખલો હજારો વર્ષ સુધી કરીએ ને, એનું રટન શું પટન કરવું પરમાત્માને એક મિનિટ થાય. કેટલો સમય લાગે? એક મિનિટ. આપણે અનુભવ્યું હમણાં નહીં, ભુજમાં અનુભવ્યું કે નહીં? દસ દસ માળની બિલ્ડિંગ હોતી તે બનતા બબે વર થયા છે. ભગવાન આમ જરાક તણકલું હલાવ્યું, એક કલાક કેટલી વાર હલાવ્યું? 20 સેકન્ડ. તે પૂરું કરી નાખ્યું. કોઈ 20 કે કોઈ 40 કે કોઈ 60, એ ખબર નથી પડી લો કોઈને કે હકીકત કેટલી હતી. એમ બધા અલગ અલગ કહે છે. કહેવાનો મતલબ કે પરમાત્માને મોટપ જ્યારે જે વિચારે ત્યારે એને ભગવાન સાંભળે એમ છે. મહારાજ કહે કે અમને તો અમારામાં જે મન લગાવે એ જ ગમે છે. મહારાજ કે હવે જન્મ ધરવાનું કોઈ નિમિત્ત નથી, તેમ છતાંય મનમાં એમ થાય છે આવા સંતની મધ્યમાં જન્મ ધરવો, આવા સંતની મધ્યમાં મહારાજ કે જન્મ ધારણ કરીએ. એનો બીજો મતલબ ભક્તજનો એ થાય છે કે જે કોઈ સંત હોય અથવા તો ભક્ત હોય, એ ભગવાનને સંભાળતો હોય તો એની મધ્ય ભગવાન હોય હોય ને હોય. જે ભગવાનને સંભાળતો એની સાથે ભગવાન હોય હોય ને હોય જ. એમ પોતે બોલ્યા કે જન્મ ધરવાનું કોઈ નિમિત્ત નથી, પરંતુ મનમાં એમ થાય છે, આવું જેને અખંડ ચિંતન થાય છે, એની મધ્ય જન્મ ધારણ કર્યા એટલે એની સાથે ભગવાન હશે જે ભગવાનને સંભાળતો હશે. માટે જેને ભગવાન હારે રાખવા હોય એને ભગવાનને સંભાળી રાખવા, અને જેને કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ કર્મને માયાના પાસ થકી મુકાયો છે. કાળ કર્મ માયાનું બગાડવા માટે સમર્થ નથી. અને જેની ઘેરે એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા. કેટલી મોટી વાત મહારાજ બતાવી. મહારાજ કહે કે આવું જેને ચિંતન થાય છે એ તો કૃતાર્થ છે જ, પણ એવા પુરુષે જેની ઘેરે જન્મને ધારણ કર્યો એના માત પિતા પણ કૃતાર્થ છે. કૃતાર્થ કેટલી અદભુત વાત બતાવી. મારે વચનામૃતમાં કીધું ને પ્રથમના 74માં કે 75, હા 75, મહારાજ કે ભગવાનનો જ એકાંતિક ભક્ત છે એની તો 71 પર્યાત રહેશે. આવો ભગત સમજાય છે, જેની ઘેર ભગવાન એક ભક્ત જન્મો કે સંત જન્મો એની 71 પર્યાત રહી જાય છે આ ભગત. લાગટ નહીં સમજાય છે, નત્ર ઘણાને તાન ચડે અમારો ભાઈ સાધુ છે એમ, મારા કાકા સાધુ છે એટલે હવે અમારે કાંઈ જરૂરિયાત નથી. પણ તપાસો તો ખરા કાકા ક્યાં જાય એમ છે, ઈ પોગે એમ છે કે વચ્ચે રોકાવાના છે. ઘણી ફેરી કાકા જ પોગે એમનો હોય, કોઈ ભત્રીજાને ક્યાંથી લઈ જાય. માટે કોકને ઓથારે રહેવું નહીં સમજાય છે. ભજન અને ભોજન તો સ્વયં પોતે કરવું પડે, કોક કરી ન ચાલે, સ્વયં મંડી પડવું. મહારાજ કહે કે આવા પુરુષે જે જન્મ ધારણ કર્યો છે એના માત પિતા પણ કૃતાર્થ થયા જાણવા, અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે છે તો અતિશય ભૂલ્યો જાણવો, અતિશય ભૂલો પડ્યો છે મહારાજ, કે અતિશય ભૂલો, અતિશય ભૂલો નો અર્થ શું થયો ખબર? હવે એ નિજ સ્થાને આવે એમ નથી. કયા નિજ સ્થાને? મોક્ષને સ્થાને. થોડોક ભૂલ્યો હોય ને તો બે ચાર જણા રસ્તો પૂછે ને તો બહાર નીકળી જાય, પણ મહારાજ કહે તો અતિશય ભૂલ્યો છે, અતિશય ભૂલ્યો છે. હવે એ ભવાટી રૂપી જે રસ્તા છે સમજાય, એમાંથી બહાર નીકળી શકે તેમ નથી. જન્મ મરણ રૂપી જે આટી ઘૂંટી વાળો રસ્તો, માયાની જે આટી ઘૂંટી, એમાંથી હવે બહાર નીકળી શકશે? અતિશય રસ્તો ભૂલી ગયો મહારાજ, કે અતિશય જે ભગવાનને ભૂલ્યો, અતિશય મોક્ષનો રસ્તો ભૂલી ગયો છે. ભગવાન વિના જે ચિંતન કરે છે તે નથી લાગતું દુનિયા આખી રસ્તો જ ભૂલીને હાલે છે. દુનિયાની જવા દઉં ને આપણે રસ્તો ભૂલીને હાલીએ છીએ, તે જગતની વાત મૂકું ને એક બાજુ, આપણે રસ્તો ભૂલી ગયો નથી લાગતું, નથી બાબા કેમ લાગે છે કહો? એના થયા પછી રસ્તો ભૂલી ગયા એમ, સ્પેશિયલ એના માટે નીકળ્યા તો ભૂલી ગયા. તમે તો કદાચ સ્પેશિયલ નહીં નીકળ્યા હોય, અમે તો સ્પેશિયલ નીકળેલા સાધુ, એટલે સ્પેશિયલ એના માટે વિઝા કઢાવી લી અને ભૂલમાં બીજા પ્લેનમાં બેસાઈ ગયો. લ્યો, કારણ કે સાધુ તો સ્પેશિયલ નીકળ્યા કહેવાય કે ન નીકળ્યા કહેવાય? સંસાર છોડી દીધો, માત પિતા છોડી દીધા, સંસારના સુખનો ત્યાગ કરી દીધો, ભાઈ ભોજા આદિનો ત્યાગ કરી દીધો, દેહના માન અપમાનનો પણ ત્યાગ કર્યો. કારણ કે આ દેશમાં વળી શોખ છે મુંડન કરાવ ને તો માથે તોલો કરો, બહુ કઠણ કામ હો. હા, કોકના મેરેજ આવ્યો ને કીધું એટલે તોલો કરાય તો કરાવે, કોઈ એમ કે 500 પાઉન્ડ આપું તો એ ન કરાવે, કહો. આ બધું જ કર્યું અને પછી ભગવાનને સંભાળવાને બદલે જગતને જો સંભાળે રાખે, જગતમાં જ મોટે માને રાખે, જગતમાં જ પોળો પડે રાખે, જગતના સુખને સુખ માને રાખે, જગતની મોટેપને જ પોતાની મોટેપ માને રાખે, તો મહારાજ કીધું અતિશય ભૂલ્યો જાણવો. ભક્તો, જગતની મોટેપ ભગવાન ભૂલાવે એવી છો, બહુ સાચું કહું છું. તમને ભૂલાવે, અમને ભૂલાવે, જગતની મોટેપ હારી નથી. હૃદયગત અભિપ્રાય કહું છું, જગતની મોટપ સારી નથી. ક્યારેક ક્યારેક મનમાં એમ થાય, જેને નહીં હોય ને એમ થતું છે કે મળવું હોત તો સારું હતું, પણ હૃદયનો અભિપ્રાય તમને કહું, ક્યારેક ક્યારેક મનમાં એમ થાય મહારાજ સાધુ તો કર્યા પણ બુદ્ધિ ઓછી આપી હોત ને તો બહુ સારું હતું, એમાં વાણી ન આપીએ તો એથી સારું હતું, કોઈ બોલાવત જ નહીં, એ ખૂણે બેઠા બેઠા અખંડ ભગવાન સંભાળી રાખત, કોઈ પડખે નીકળત અને કહે તો ઓલે પણ સ્વામી બેઠા, તો કે એનું કામ નથી એમ, સમજ્યા? તો કેવો આનંદ આવત કહો. ભગવાન સંભાળવામાં જે આનંદ છે, એ જે સુખ છે, એ બહુ અલૌકિક છે. પણ જીવને દુઃખ થાય, લ્યો, ન મળે અને દુઃખ થાય, મને આ ન મળ્યું એમ. મહારાજ સાંભળે તમ તારે જે ન મળ્યું, મહારાજ પાસે પ્રાર્થના કરો, આપણે આપવા તૈયાર છીએ, આ બધું આપી દેવું. કારણ કે સુખ જે મહારાજની મૂર્તિમાં છે, એ અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય નથી, ક્યાંય નથી. હા પડી જાય, સમજાય જાય તો પરમ સુખ પ્રાપ્ત થાય એમ છે. એક વાર જો એનો અનુભવ કરે, વહલાઈ રસના ચાખણ હાર, છાશ તે નવો પિયરે લોલ. મહારાજની મૂર્તિનો સ્વાદ જેને ચાખ્યો હોય, એને ખ્યાલ આવે ભગવાનની મૂર્તિનું શું સુખ હશે. અનભક્તો, ભગવાનની મૂર્તિમાં જો સુખ ન હોત તો ચિત્રકેતુ રાજા કરોડો સ્ત્રીનો ત્યાગ ન કરત, ભર્તૃહરિ અને ગોપીચંદ 52 લાખ માળવાનો ત્યાગ ન કરત. બ્રહ્માનંદ સ્વામી સુવર્ણના આભૂષણને હેઠા ઉતારીને તાટ ન પહેરત. સોનાના થાળની અંદર જમનારા નિત્યાનંદ સ્વામી સર્વસ્વનો ત્યાગ કરીને લુખા ગોળા ન ખાત, જે ભગવાનની મૂર્તિમાં સુખ ન હોત તો. આટલી તો વિચાર, આટલી તો કલ્પના કરો. પણ એમાં સુખ નથી મનાણું એટલે બીજે બધે માથા મારી મારી કરે છે. ક્યારેક ક્યારેક તો આપણા મનમાં એમ થાય કાને હું સમજાણું હશે એમ. ભગવાનની આગળ માળા ફેરવતો ફેરવતો જગતની વાતો કરતો હોય, લો જગતની વાતો ચાલુ હોય. અરે પ્રદિક્ષણા ફરતો ફરતો જગતની વાતો ચાલુ હોય, કહો એવો વાતમાં પોળી ગયો, એવો પોળી ગયો હોય. આપણા મનમાં એમ થાય અહીં પ્રદિક્ષણા ફરવા આવ્યો ને કરતા બહાર આટા માર્યો તો હું ખોટું હતું. હું તો કહું અહીંયા પરમાત્માની આગળ માળા ફેરવતા, મંદિરમાં બેઠા બેઠા, પ્રદિક્ષણા ફરતા ફરતા, બીજા ત્રીજા ગપોટા મારવા એના કરતા બહાર આટા મારવાની હારા શું કામ ખબર છે? આ તીર્થ ક્ષેત્ર છે. અહીંયા જગતની જે વાતો કરે એનું પાપ લાગે છે. શું લાગે? પાપ લાગે. એ પાછું વજ્રલેપ થાય એના કરતાં બહાર આટા મારતો મારતો વાતો કરે ને તોનું પાપ તો ન લાગે. પૂર્ણ તો અહીં થતું જ નથી, સમજાય છે? પૂર્ણ તો થતું જ નથી, ઉલટાનું પાપ થાય છે. એના કરતાં બહાર આટા મારતો હોય તો પાપ તો ન થાય, પૂર્ણ ન થાય ને પાપે ન થાય. માટે આ સભામાં બેઠેલા બધા જરાક અનુસંધાન ટાંકજો. જ્યાં સુધી ભજન ત્યાં ત્યાં સુધી મંદિરમાં બેહવું, આવું નક્કી કરું, નિયમ લેવું. ભજન થાય ત્યાં સુધી મંદિરમાં બેહવું ને એમ લાગે કે હવે ખજવાળ ઉપડી છે વાતો કરવાની, એટલે હાલતા થવું, બહાર જઈને વાતો કરવી. લો આ હાવ સરળ ઉપાય. ભજન થાય ત્યાં સુધી મંદિરમાં બેસવું, પાપ તો ન થાય. જરાક ડાયા થઈને ભગવાન ભજ્યો. આ સિવાય બની શકે ક્યારેક એવો પ્રસંગ આવી ગયો હોય અને બે શબ્દ બોલવા પડ્યા હોય વ્યવહારિક કાર્ય બાબતમાં, મંદિરનું જે કોઈ કાર્ય હોય, એ વાત આખી અલગ છે. પણ કેવળ જો કે આપણા મંદિરમાં એવું નથી હોતું. બાકી ઇન્ડિયામાં ચોરા પેશલ ગામ, તાલુકો, જિલ્લો અને પૂરા દેશ એના સમાચારનું રેડિયો સ્ટેશન હોય. કોણ? ચોરો. આખા દેશના સમાચાર તમે ચોરા જાઓ એટલે મળી જાય તમને. આખા દેશમાં શું ચાલે છે, રાજ્યમાં શું ચાલે છે, જિલ્લા તાલુકા ગામમાં શું ચાલે છે, સંપ્રદાયમાં શું ચાલે છે, બધા સમાચાર તમને ત્યાં મળી જાય. તાજા સમાચારો. પણ ભગવાનનો ભક્ત એ માર્ગે ન હાલે, એ કર્યા જેવું નથી. એ તો બહુ જન્મથી કરતા કરતા આવ્યા છીએ આપણે. આ નથી કર્યું. હું નથી કર્યું, હું નથી કર્યું, ભજન નથી કર્યું, ભગવાન ને થંભાર્યા, બાકી બધું કર્યું છે. હૃદય પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી કે આ જીવ અનંતવાર ઇન્દ્ર થયો, ચંદ્ર થયો, મોટો ચક્રવર્તી રાજા થયો, અનેકવાર પંડિત થયો, પુરાણી થયો, મોટો વક્તા થયો, બધું જ થયો, પણ ભગવાનનો ભગત કોઈ દી થયો નથી. આપણે બધી ભાષા આવડતી છે, કારણ કે બધા દેશમાં જન્મી ચૂક્યા છું આપણે. બધા દેશમાં સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે આજ આ જીવે એટલા બધા જન્મ લીધા છે, આખું બ્રહ્માંડ ભરાય જાય એટલા જન્મ લીધા છે. પોતાના જ આગલા જન્મનું આટક્યું, પોતાને પગે ભટકાતો છે પણ એને ખબર નથી કે એટલા જન્મ લીધા છે. પણ જન્મી જન્મી શું કર્યું? તો બસ બીજું જ કર્યું. પરમાત્માને પામવાનું સાધન કોઈ દિવસ કર્યું નથી, પણ એ ભૂલ ખાય છે. મહારાજ કહે કૃતાર્થ પુરુષ તો એ છે જેને ભગવાન સાંભળે છે. એ પછી જગતમાં મોટો હોય તોય ભલે, નાનો હોય તોય ભલે, દુનિયા ઓળખતી હોય તોય ભલે, અને ન ઓળખતી હોય તોય ભલે. ભક્તો એવું બની શકે હો, જગતમાં બહુ મોટો માણસ કહેવાતો હોય ને તેમ છતાં ભગવાન અખંડ સંભાળતો હોય, સમજાય? ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સંત કહેવાતા, આખા સંપ્રદાયમાં ભાર પડતો, અને તેમ છતાંય મહારાજને કેવા હંભાર અને કેવું હેત તો સ્વામી વાતોમાં લખ્યું. સ્વામી કે કૃપાનંદ સ્વામીને મહારાજમાં કેવું હેત અને કેવી વૃત્તિ રહે તો કે તેલ ધારાવ્રત. કૃપાનંદ સ્વામીને મહારાજના સ્વરૂપમાં તેલ ધારાવ્રત વૃત્તિ રહે. સ્વરૂપાનંદ સ્વામીને તો કે એને તો નદીની જેમ, કેમ રે, નદીની જેમ મહારાજમાં વૃત્તિ રહે. ગોપાળાનંદ સ્વામી તો એ તો સાગર. મહારાજના હેતમાં ગોપાળાનંદ સ્વામી તો કીધો સાગર, અને આખા સંપ્રદાયનું હેન્ડલિંગ કરે. નહીતર પછી આપણા મનમાં પાછા એવા સંકલ્પ થાય કે સત્સંગનું કાર્ય કરતા એ બધા બાહ્ય દ્રષ્ટિવાળા જ હોય, એને કોઈ ભગવાન સાંભળતા જ ન હોય. આ લોકની અંદર કોઈને રૂપિયા જાજે મળે એ બધાને કોઈને ભગવાન સાંભળતા જ ન હોય, એવું કાંઈ નક્કી નથી. કોણ કેટલા ભગવાન સંભાળે છે એનું મીટર માપી શકાય એવું નથી. પણ એક વાત નક્કી, જે સંભાળે છે એ મોટો છે, જે સંભાળે છે એ જ ભગવાનને વાલો છે. એ નાનો હોય તો ભલે, મોટો હોય તો ભલે, જેટલા ભગવાનને સંભાળે છે બધા ભગવાનને બહુ વાલા છે. એ બધા કૃતાર્થ થઈ ચુક્યા છે, અને એને જ્યાં જન્મ લીધો મહારાજ કે એના માતા પિતા પણ કૃતાર્થ છે. આ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રેલોલ પ્રેમાનંદ સ્વામી ગરબી લખી, પણ આપણા સુધી પોગાડી કોની ખબર છે? ગોપાળાનંદ સ્વામી. સ્વામીને એક દાડો સંકલ્પ થયો, મહારાજ ધામમાં ગયા પછી, કે મહારાજ જ્યારે સાનિધ્યમાં હતા, આપણી સામે હતા, ત્યારે તો મહારાજને અનેકવિધ ચેષ્ટાને આપણે નિહાળતા, આનંદ પામતા, પણ હવે તો મહારાજ ધામમાં ગયા તો પાછળ કેળે ભક્તોને ખબર કેમ પડશે મહારાજ કેવી કેવી લીલાઓ કરતા ને કેમ કેમ કરતા ને કેમ કેમ સંતો ભક્તોને સુખ આપતા. પછી ગોપાળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને બોલાવીને એમ કીધું, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, તમે સાક્ષાત પ્રેમની મૂર્તિ છો, એક કામ કરો, મહારાજની સ્વયં ચેષ્ટા લખો તમે. અને પછી પ્રથમ લખ્યું, પ્રથમ શ્રી હરિને રે શરણે શિષ નમઃ, 10 પદ લખ્યા. બીજા સ્વામી વિચાર્યા કે આ 10 જે પદ છે આમાં ભગવાન સાંભળશે, મહારાજ કેવી કેવી ચેષ્ટા કરતા એ યાદ આવશે, ઉપરાંત બીજા કયા કયા પદ એવા છે કે જેને નિત્ય ગાવાથી જીવાત્માને પરમ શાંતિ થશે અને અખંડ ભગવાન સાંભળશે. એમાં વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રેલોલ એ પણ ગોપાળાનંદ સ્વામી સિલેક્ટ કર્યું, અને સ્વામીએ સ્વભાવિક ચેષ્ટા બોલવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ નિત કરી. બરાબર યાદ રાખજો, 5 કથાએ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી પ્રવર્તાવી, અને સ્વભાવિક ચેષ્ટા પણ સ્વામીએ જ પ્રવર્તાવી, અને સ્વામીએ સ્વભાવિક ચેષ્ટા પ્રવર્તાવીને આશીર્વાદ આપ્યો કે આ સ્વભાવિક ચેષ્ટા જે બોલશે અને 4 વેદનું કોઈ પારણ કરાવે ને એનું જે ફળ થાય એના કરતા અધિક ફળ થશે. આ ચેષ્ટા કાયમ જે બોલશે, આ પ્રગટના ગુણ જે કાયમ ગાશે. માટે ભક્તો, આ બધો મફતનો વેપાર છે અને બેનિફિટ બહુ મોટો છે, માટે કરજો, સ્વયં ચેષ્ટા બોલજો, ભગવાન સાંભળશે. અને આંખ વીંચીને બોલવી, ભગવાનને સંભાળતા સંભાળતા બોલવી, નહીતર બોલતો હોય પણ ક્યાંયનું ક્યાંય મન હોય, દ્રષ્ટિ ક્યાંયની ક્યાંય પડી હોય, ભગવાનને સંભાળવાનું તો આવે નહીં. પહેલા પદમાંથી છેલ્લે પદે કોઈ હોઈ ગયો ને તો ખબર ન હોય કે ઠેકડો મારી દીધો એમ. કહો મહારાજ, પ્રથમના 22માં મેં ક્યાંય આવું ગાયું તે તો ન ગાયા જેવું છે, એમાં શાંતિ થતી નથી. આ હું કામ સ્વાભાવિક ચેષ્ટા બે ચાર દિવસ કે મહિનો 2 મહિના બોલીને મૂકી દઈશ એટલે મૂકી દઈશ, ભગવાનને સંભાળ્યા વિના ગાય એટલે શાંતિ ન થાય, સુખ ન થાય, એટલે મનમાં એમ થાય આના ગાવાથી કાંઈ ફળ મળતું નથી, પછી મૂકે પડતું. ભગવાનને સંભાળીને ગાય તો અંદરથી સુખ આવે, આંખ વીંચીને એ ભગવાનના સ્વરૂપમાં ગુલતાન બનતો, જેમ જેમ તિલચીન આદિક આવતો એને સંભાળતો ગાતો જાય તો અંદરથી શાંતિ ને સુખ આવે, એને તે મુકાવ તો મૂકી ન હવે. આ તો એવું છે, આમાં એક વાર જો લાગી ગયો તો મુકાવ તો મૂકે નહીં એમ. પરોક્ષમાં તમે જો નરસિંહ મહેતાને મુકાવો બહુ મહેનત કરી ન મૂક્યું, ભાઈ મીરાને મુકાવો બહુ મહેનત કરી ન મૂક્યું, પ્રત્યક્ષમાં તો હજારો દાખલા. રાજબાઈને ભગવાન મુકાવો બહુ દાખલો કર્યો, રાજબાઈએ ન મૂક્યા, રામબાઈએ ન મૂક્યા, લાધીબાઈએ ન મૂક્યા, કુશળ કોરુબાઈએ ન મૂક્યા, જમકુબાઈએ ન મૂક્યા, લાડુબાન જીવબાઈએ ન મૂક્યા. કેટલા વિધ દાખલાઓ કરવામાં આવ્યા, પણ ભગવાનને ન મૂક્યા, ન મૂક્યા, ન મૂક્યા. હજારો હરિભક્તો એવા થયા જેણે ભગવાનને ન મૂક્યા. સંતોને તો મારી મારીને વાહા તોડી નાખ્યા, તો ભગવાનને ન મૂક્યા, થુકામ ન મૂક્યા. એને આમાંથી સુખ આવ્યું, આમાંથી સુખ આવ્યું. આપણે મૂકી દઈશ એનું કારણ શું? 15 દી પૂજા કરે ને પછી મૂકે પડતી, હું કામ મૂકી દે? સુખ આવતું નથી, હું કામ સુખ નથી આવતું, ભગવાનને સંભાળીને કરતા નથી. યંત્રવત કરી છી, કેમ કરી છી? યંત્રવત, યંત્રને છાપ પાડી દે અને જેમ ચાલુ થઈ જાય એમ આપણી પૂજા આદિકનું કામ ચાલુ થઈ જાય, સ્વાભાવિક ચેષ્ટા આદિકનું કાર્ય ચાલુ થઈ જાય. પણ ભગવાનમાં ઓતપ્રોત નથી બનાતું એટલે સુખ આવતું નથી. મહારાજ કહે છે, ભગવાનને મૂકીને અન્ય ચિંતન કરે છે તો બહુ જ ભૂલો પડ્યો છે. અને સ્ત્રી પુત્ર ધનાદિક પદાર્થ તો જે જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે, પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. બાકી તો મહારાજ કે જે જન્મમાં જાય જ્યાં જાય ને બધું મળે જ છે. આ મનુષ્ય દેહમાં તો એકાદ બે દીકરા છે, ભૂંડા અધિક દેહમાં ગયા હોય ત્યારે તો લાઈન લાગી હોય, ડઝન મોઢે દીકરા હોય, લો ડઝન મોઢે દીકરા હોય. મનુષ્ય દેહમાં તો એકાદ નારી છે, ભૂંડ હરણા પાડા અધિકના દેહમાં તો નારીનો કોઈ પાર નથી હોતો. એ બધું તો જીવે કર્યું જ છે, એ બધું મળવું સરળ છે, પરંતુ ભગવાનના બ્રહ્મવેતા સંત મળવા મુશ્કેલ છે. અને પ્રગટ વાસુદેવ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ મળવા મહા કઠિન છે. પણ જગતના સુખમાં લેવાય જાય ત્યારે આ મહિમા સમજાતો નથી, બીજી ત્રીજે તોડે ચડી જવાય છે. તમારી ક્યાં વાતો કરો, અમને આ વસ્તુ જયારે સમજ્યા નથી આવતી ત્યારે અમને બીજા ત્રીજા ગપ્પા મારવા મજા આવે છે. લો ત્યાં સુધી બહુ જ ભૂલા પડ્યા છીએ. મહારાજ કે બ્રહ્મવેતા સંત મળવા એ અતિ કઠિન છે, શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતન તે પણ અતિશય દુર્લભ છે. આ મહારાજ મળે એ ન મળે, કોણ જાણે ક્યાંય તે પૂર્ણ ક્રિયા હશે. નિષ્કળ સ્વામી લખ્યું, આ તો કોણ જાણે કેમ થયું, સમજાય? સ્વામી હું લખ્યું, આ તો કોણ જાણે કેમ થયું, ઢળી ગયું અલૌકિક ઢાળ. સ્વામી કે ખબર ન પડી આ બધું કેમ થઈ ગયું, ચોખ્ખું ગોઠવાઈ ગયું, મહારાજ મળી ગયા, અલૌકિક ઢાળ ઢળી ગયો. એક કલ્યાણનું તો ક્યાં રહ્યું સ્વામી કે, થયા કોટી કલ્યાણ. એક કલ્યાણની તો વાત ક્યાં રહી સ્વામી કે, આ પુરુષોત્તમ નારાયણ મળતા તો કોટીના કલ્યાણ થઈ ગયા. કોણ જાણે આ તે કેમ થયું, આપણને નથી લાગતું કોણ જાણે આ તે કેમ થયું. મને તો ઘણી ફેર એવું થાય છે, કોણ જાણે કેમ થયું ભગવાન સ્વામિનારાયણ સાધુ થઈ જવાનું. હે, અને એ મહારાજની આજ્ઞાની ઉપાસનામાં આનંદ વર્ત્યો, આ તો કોણ જાણે કેમ થયું. મહારાજની દ્રષ્ટિ પડી ગઈ છે, કદ ભગવાનના કોઈ એકાંતિક સંત ભક્તની દ્રષ્ટિમાં આવી ગયા છું એટલે આ થઈ ગયું. નતર આ કાંઈ તપ કરતા વ્રત કરતા થાય એવું નથી, સાધન કરતા આ ઢાળ ઢળે એમ નથી. કા મહારાજના યોગમાં આવી ગયા છું ને કા મહારાજના સંતો ભક્તોના કોકના યોગમાં આવી ગયા છું, કાં તો મહારાજ માણકી ખેલવતા હશે, એક ગામથી બીજા ગામ જતા હશે, એમાં કાંક ધરોબરું ભોથું ભોથું હશું, તે માણકીની ખરીબરીમાં આવી ગયા છું. હે, કે જેને કારણે આજ પ્રગટનો મેળાપ થઈ ગયો, પ્રગટનો મેળાપ થઈ ગયો. કાં તો બળિદ્યા બળિદ્યા કોઈકના દેહમાં હશું ને સંતો ગાડે જોડ્યા હશે, જેના પ્રતાપે આજ પ્રગટનો મેળાપ થઈ ગયો. કા તો જેતલપુર જેવા કોઈક તળાવની અંદર માછલીઓ મેળવીને આટા મારતા હશે, મહારાજ હાથ બાથ ધોયા હશે, એની પ્રસાદી જરાક મોઢામાં આવી ગઈ છે, જેને કારણે આજ મહારાજ મળી ગયા, ઢળી ગયો અલૌકિક ઢાળ. કોણ જાણે કેમ થયું એમ ભક્તો સતત જો રહે તો આહા અલૌકિક સુખની પ્રાપ્તિ થઈ છે. માટે મહારાજ કે જેમ વિષી જન્ય પંચવિષનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. લો, મનુષ્ય દેહનો એ જ લાભ ભગવાન સાંભળે. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે, બસ બધા હરિભક્ત નહીં મોટો છે, મુખ્યો એટલે મોટો છે મહારાજ. દુનિયાની દ્રષ્ટિ બીજા ત્રીજા મોટા હશે, પણ મહારાજની દ્રષ્ટિએ ત્રીજ મોટો છે. કોણ? જેને અખંડ ભગવાન સાંભળે છે. અને એ ભક્તને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે અને નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદની ઈચ્છે અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ તુલસી તેના સુગંધની ઈચ્છે પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાય જાણે જ નહીં. ચિંતવન થતો મનુષ્યની શું? તો કે પંચે વિષય અને ભગવાન સંબંધી થઈ જાય. ભગવાન સંબંધી જ પંચે વિષયની ઈચ્છે, બીજાની ઈચ્છે અને એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. એ જ એકાંતિક ભક્ત છે અને એ જ મુક્ત છે ને એ જ પરમાત્માને પામી શકે. આ જ વાત મહારાજ પ્રથમના 18માં પણ લખી મારે કે પંચે વિષય પરમાત્મા સંબંધી થઈ ગયા છે એ જ મુક્ત થવાનો. બાકી 4 વેદને ભણેલો હોય, 18 પુરાણને જાણતો હોય અને ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ મહારાજ કે એ મુક્ત નહીં થાય. પૂર્વે એવો કોઈ થયો નથી, અત્યારે નથી ને ભવિષ્યમાં કોઈ થશે નહીં. જેને પંચે વિષય ભગવાન સંબંધી થઈ જશે એ જ મુક્ત સ્થિતિને પામશે. એવી રીતે મહારાજે મધ્યના 48માં વચનામૃતમાં વાત કરી. હવે સાંભળી 49માં સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ફાગણ સુધી બીજને દિવસ સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર મીરડીની ઓસરે ઢોલિયા પર ગાતી તક્યા બિછાવીને બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘમાં ધોળા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદને આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઇક આકાર એ બેયની વિશે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે તે અતિશય મૂર્ખ છે. તે તો ભગવાન અને માઇક આકારને સરખા જાણે છે. કેમ? જે માઇક આકારના જે જોનારા છે અને માઇક આકારના જે ચિંતનના કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે અને ભગવાનના સ્વરૂપના ચિંતનના કરનારા છે તે તો કાળ કર્મ ને માયાએ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા કીર્તન ને વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું. બહુ નાનું વચનામૃત છે પણ અલૌકિક છે. મહારાજ કે આ દુનિયામાં 2 પ્રકારના માણસો છે. એ કેવા છે? ભગવાનને સંભાળે છે અને બીજા એવા છે જગતને સંભાળે છે. મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ અને બીજા જે માઇક આકાર એ બેયની વિશે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે અને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માઇક આકારને સરખા જાણે છે. કેમ? જે માઇક આકારના જે જોનારા છે અને માઇક આકારના જે ચિંતવનના કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે. મહારાજ કે જગતના જીવને ભગવાનનો આકાર અને બીજો આકાર બધા સરખા જ દેખાય છે. એટલે મુક્તાનંદ સ્વામી કીધું ને, મુક્તાનંદ કહે હરિહરી જનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એને પોતા જેવા દેખાય એમ સમજાય છે. પોતે ચોર હોય ને એને બધા ચોર જ લાગે, સજ્જન હોય ને બધા સજ્જન જ લાગે. મહાભારત બોલે ભગવાન કૃષ્ણે જ્યારે દુર્યોધનને કીધું, દુર્યોધન તું જરા કાંટો મારતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ ગોતતા હોય જા. દુર્યોધન આંટો મારવા ગયો. યુધિષ્ઠિરને કીધું તમે એકાદ દુર્જનને ગોતતા હો જાઓ. 2 જણ આંટો મારીને આવ્યા. દુર્યોધનને પૂછ્યું, કાં દુર્યોધન સજ્જન માણસ કોઈ જેડ્યું? તો કે આ દુનિયામાં કોઈ સજ્જન છે જ નહીં. કે સિવાય માર હું એક છું. મારા સિવાય દુનિયામાં કોઈ સજ્જન છે જ નહીં, માટે બીજો કોઈ સજ્જન મળ્યો નથી. આ મૂર્તિ મને સામે ઊભો એ સજ્જન છે. યુધિષ્ઠિર મહારાજ આવ્યા ને પૂછ્યું, મહારાજા દુર્જન મળ્યું? તો કે દુનિયા આખી સજ્જનથી ભરેલી, કોઈ દુર્જન દેખાણો નહીં, બસ હું એક દુર્જન છું, બાકી કોઈ દુર્જન છે જ નહીં. એટલે મુક્તાનંદ સ્વામી કે, મુક્તાનંદ કહે, હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. અહીં પોતા જેવા સંસારીનો મતલબ એમ નહીં સમજતા, ગ્રહસ્થ માટે લખ્યો છે. સંસારનો અર્થ ગોપાળન સ્વામી વાતો બહુ સરસ કર્યો. સ્વામ કે સંસાર એટલે શું? તો કે જગત. જગત એટલે શું? તો કે પંચ વિષયની આશક્તિ. પંચ વિષયમાં જે આશક્ત આત્મા છે, માયાની અંદર જ માલ માનનાર જે છે, માયક સુખે કરીને જ પોતાને સુખી માનનાર છે, એવા જે જગતના જીવ, એને ભગવાન કે ભગવાનના સંતો ભક્તો પોતા જેવા જ દેખાય, પોતાની જેવા જ લાગે. મહારાજ કે માયક આકારના જે જોનારા છે, તે તો ભગવાન અને માયક આકારને સરખા જાણે છે. એવમ ભગવાનના સંત કે ભક્તને તો માયક સમજે. આટલું જ નહીં, ખુદ મૂર્તિમાન તો ભગવાન આ પૃથ્વી પર આવ્યો હોય તો ભગવાનને પણ માઈક જ સમજે, એની વિશે પણ મનુષ્ય ભાવ જ પ્રઠે, એને ભગવાન ન જાણે. શિશુપાલ શું કીધું કે વર્ણશંકરે પૂજ્યો? શું કીધું? વર્ણશંકર પૂજ્યા તે શું કે આ ભગવાન થઈ ગયા? બગલાન માર્યો, લોકો કે બકાસુરને માર્યો, બગલાન માર્યો જ કે, પણ કાંઈ બકાસુરને માર્યો નથી. હારે કાંઈ રહેતો તોય ભગવાનને ઓળખી શક્યો નહીં. ભગવાનને જો દુનિયા ઓળખી જતી હોય તો કામ ન થઈ જાય. હે, સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં આવ્યા તો ઓળખ્યા કેટલાય? મુઠ્ઠી ભર માણસોએ. કેટલાય ઓળખ્યા? મુઠ્ઠી ભર માણસોએ ઓળખ્યા. બાકી દુનિયા પાણો પૂછતા હતી, પૂજી જ રાખ્યા. સમજાય? કોઈલા ઓલા પણ ચાંદલો કરી, કોઈલા પણ ચાંદલો કરી, કોઈલા પણ ચાંદલો કરી, બધે ચાંદલો કરી રાખ્યા, પણ પ્રત્યેક જે ચાંદલો કર્યા જેવા આવ્યા હતા એ ચાંદલો કરવામાં રહી ગયા. મહારાજ કે પરમાત્માનો આકાર અને માયક આકાર બેને સરખા સમજે છે, ભગવાનને પણ મનુષ્ય જેવા જ સમજે છે, સામાન્ય માણસ જેવા જ સમજે છે. કેમ? જે માયક આકારના જે જોનારા છે અને માયક આકારના જે ચિંતન કરનારા છે, તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે. માયક આકારના દેખનારને માયક આકાર જ દેખાય. અને તમે જોજો, ભગવાનના ખરેખરા સંત હોય, ખરેખરા ભક્ત હોય, એના યોગમાં આવવાથી ખરેખરો મુમુક્ષ હોય ને, આમ આઠો જામ આનંદ 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 વર્તતો હોય. અને એના એ સાધુને જોઈને, એના એ ભક્તને જોઈ, અને ઘણાને બળતરા થતી લો નથી લાગતું કે જીવની દ્રષ્ટિમાં બહુ ફરક છે. પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવ્યા, મહારાજ આવ્યા, મહારાજના દર્શન કરીને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી ગાંડા થતા, મહારાજના દર્શન માટે ગાંડા થતા. અને કીડી સખી, નિર્વિકલ્પાનંદ, હરગોવિંદાનંદ ને મોરાચરણ દાસ ને આ બધા મારને મૂકી મૂકીને જતા રહ્યા. કહો ઓલા મહારાજ આજ્ઞા કરતા તમે દર્શન કરવા નહીં આવતા? મહારાજની આજ્ઞા થાય ને તો હૃદયની અંદર દુઃખ થતું, ફરીવાર ક્યારે મહારાજ તેડાવશે? સચ્ચિદાનંદ સ્વામીને તો મહારાજ પાસે ન રહેવા દેતા, કારણ કે પાસે રહે તો મહારાજ છાટે જ રાખે જીભે કરી. કહો, મહિનામાં એકવાર દર્શન કરવાની છૂટી હતી રાધાવાડીએથી, એકવાર મહિનામાં આવે, પણ સચ્ચિદાનંદ સ્વામી જયારે સભામાં આવે ને ત્યારે બે બે પાર્ષદો બે બાજુ હાથ ધુભી રાખે, સ્વામીના હાથ ધુભી રાખે. અને તેમ છતાં સભામાં નજીક આવે ને મહારાજ જ્યાં દેખાય તો સ્વામી ઝાટકો મારીને હાથ છોડાઈ નાખે અને દોટ મૂકે અને દોડતા દોડતા મહારાજની પાસે જાય અને મારે જીભે કે ચાંટવા માંડે. કહો એને કેટલો મહિમા સમજાણો હશે. એકવાર પીઠોડી ગામના હરિભક્તો આવેલા ગઢપુરમાં લાકડા લઈને, અને પછી અક્ષરોડીએ મહારાજ મળીને આવ્યા અને સ્વામી ઉગણબાર ઓરડાને ઓસરે બેઠા હતા. સ્વામી પૂછ્યું, એટલે મહારાજ તમને કંઈ કીધું? તો કા મહારાજ બહુ રાજી થયા. બીજું કંઈ દીધું? અરે મહારાજ બધાને છાતીમાં ચણારવી દીધા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે, એટલા ભલા માણસો તમારી ઉપર મહારાજ રાજી થયા છાતીમાં ચરણારવીને દીધા તો તમને કઈ થતું નથી કે? મને તો એક વાર મહારાજ એમ કે આય સચ્ચિદાનંદ આય તો આકાશ પાતળ ને ભેળા કરી દઉં કે, એક વાર મહારાજ બોલાવો તો કહો. સમજાય છે વાત? કે જગતના જીવ અને ભગવાનના ભક્તની રીત અલૌકિક છે. આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ બિરાજતા હોય તો એ દુનિયા પૂરી ઓળખી શકે નહીં. કેટલાક એને મળવા માટે ઝંખતા હોય તો કેટલાક એનો ત્યાગ કરવાનો ઉપાય ગોતતા હોય કે આ બોલાવો છૂટી પડે થારું એમ. લો, અને કેટલાકના મનમાં એમ થતો અહો પુરુષોત્તમ નારાયણ મળ્યા, આપણે ભાગ્યવાન બની ગયા, આપણે ભાગ્યવાન બની ગયા. મહારાજ કે બેની દ્રષ્ટિ ફરક છે. પરમાત્માને માયિક સમજે, પરમાત્માને સામાન્ય સમજે, બીજા જીવ જેવા સમજે મહારાજ કે, એને તો નરક અને લખ 84 વિશે અનંત વાર ભમવું પડે એનો પાર આવતો નથી. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતનના કરનારા છે તે તો કાળ કર્મને માયે સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામ્યા છે. ભગવાનનું ચિંતન કરે ને પરમાત્માની વિશે દિવ્ય બુદ્ધિ રાખે અને એનું ભજન કરે મહારાજ કી તો અભય પદને પામે. અભય એટલે ન ભય ઇતિ અભય. એને માથે પછી કાળ કર્મ માયા કોઈનો અધિકાર ચાલતો નથી. મહારાજ કે અભય થઈ જાય. લો, ને ભગવાનના પાર્ષદ થાય છે માટે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. અને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું. મહારાજ પોતાનું મિશ્લિન બોલ્યા, અમારે તો કોઈ કાળે કથા વાર્તા કીર્તનની અને ધ્યાનની તૃપ્તિ થતી નથી. કોનું ધ્યાન કરતા છે? તૃપ્તિ જ થતી નથી. બે વાત છે આમાં. એક તો મહારાજ આપણને દેખાડ્યું કે તમે આમ કરજો, અખંડ મંડ્યા રહેજો. બીજી વાત, મહારાજને જેમ ભક્ત સંભાળે એમ મહારાજ ભક્તને સંભાળે. એમ સત્સંગીઓના દ્વિતીય પ્રકરણના સુરતમાં ભાલચંદ્ર શેઠે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે મહારાજે કીધું છે. મહારાજ કે અમારો જ એકાંતિક ભક્ત છે એ જેમ અમને સંભાળે છે અને ક્ષણ માત્ર અમને ભૂલતો નથી એમ અમે પણ એવા ભક્તને ક્ષણ માત્ર ભૂલતા નથી, અખંડ એને સંભાળીએ છીએ. અને લોકની રીત છે, આપણે જેને બહુ સંભાળતા હોય ને આપણને બહુ જ સંભાળતા હોય. તમે જોઈજો ક્યારેક આપણે કોઈને ફોન લગાડી તો કે હું મહેનત જ કરતો તમને લગાડતો પણ એંગે જ મળતો તેમ કે. લો, અને આપણને કોઈ દી કોકને આમ આમ પરિચય હોવા છતાંય ફોન લગાડવાનો પત્ર લખવાનો કે એને યાદ કરવાનો સંકલ્પ ન થતો હોય, એ આપણને મળે ને આપણે એમ કહીએ કે ભલા માણા કોઈ દી યાદે ન કર્યા, પત્ર ન લખ્યો, ફોન ન કર્યો, તો કે પછી ન કર્યા એમ કેમ ન કર્યા? તમે ન સંભાળ્યા એટલે મેં પણ સંભાળ્યા નહીં. આ લોકની જો રીતિ હોય તો પરમાત્માની કેમ ન હોય? ભક્ત જેમ ભગવાનને સંભાળે છે એમ ભગવાન ભક્તને સંભાળે. મહારાજ કથા વાર્તા કીર્તનમાંથી તૃપ્તિ થવા જ ન દેવી, વ્યસન પાડી દેવું. કથા વાર્તા કીર્તનનું વ્યસન પાડી દેવું, ધ્યાનનું વ્યસન પાડી દેવું. ભક્તો આ બાબતમાં બહુ કચ્યા છે. કથા વાર્તામાં હજુ બહુ વાંધો નથી આવતો, બહુ અવલોકન કર્યું ઇન્ડિયામાં, અહીંયા બધી જગ્યાએ અવલોકન કર્યા પછી એક તારણ બહુ સ્પષ્ટ નીકળે છે કે કથા વાર્તામાં તો હજી બેહાય છે અને થાય છે, પણ ધ્યાનની લટક લાગતી નથી. ધ્યાન કરવાનો સંકલ્પ થતો નથી. ધ્યાન કરનારા બહુ ઓછા જોવા મળે છે. આપણે મહારાજની આજ્ઞા પાળવાનું તાન જરૂર છે, નિર્વાસનિક થવાનું તાન જરૂર છે, પણ નિર્વાસનિક થવા માટે મહારાજ જે જગ્યા પર હથોડો માર્યો એ આપણી દ્રષ્ટિમાં આવતું નથી. સમજાય છે? મહારાજે નિર્વાસનિક થવા માટે હથોડો ક્યાં માર્યો છે? કાર્યાણીને 12માં ધ્યાન અને વચન ઉપર હથોડો માર્યો છે. મહારાજ કે ધ્યાન અને વચન બે વસ્તુ જો તમે દઢ કરશો તો જેમ હાંધો મળી જાય એમ આત્મા પરમાત્માનો હાંધો મળી જાય. વાસના બધી ટળી જાહે. પણ ધ્યાનનો કોઈ દી અભ્યાસ કરતા નથી, ભગવાનને સંભાળવાનો કોઈ દી અભ્યાસ કરતા નથી. ચેલા ચાલો એમને સત્સંગ કરીએ છીએ, મંદિરે આવીએ, દસ દંડવટ કરીએ, પાંચ દસ માળા ફેરવીએ, દસ વી પ્રદક્ષિણા ફરીએ, અડધો કલાક કાઢીએ, પછી ઘેરે જઈએ. ઘેરેથી અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધી ઘરના સંકલ્પ કરતા કરતા જ આવ્યા હોય, અને અહીંયાથી ઘેરે જાય ત્યાં સુધી પાછા ઘરના સંકલ્પ કરતા કરતા જ જાય. એમ સમજાય, ઘરમાં બેઠા બેઠા એ ઘર જ સંભાળતા હોય, મંદિરમાં બેઠા બેઠા ઘર જ સંભાળતા હોય. પાછા કોણ જાણે હું માલ છે એમ, ચોવીસ કલાક પછી એને જ સંભાળે છે. દેહ અને દેહના સંબંધી પદાર્થ અને દેહના સંબંધી એને રાત્રિ દિવસ જીવ મીંડ્યો છે એને સંભાળવા માટે. એની જ કથા, એની જ વાર્તા, એનું જ ધ્યાન ને એનું ચિંતવન. જે મહા દુઃખ દેણ છે, ભગવાનના ભક્તો યાદ રાખે, જે મહા દુઃખ દેણ છે, જેણે અનંત જન્મ આપણને લેવડાવ્યા છે, એને જ બધું સંભાળી રાખી રાત્રિ દિવસ એમ જ ભીંડ્યા છે. એમાંથી બહાર નીકળે ને ભગવાનને સંભાળવા માટે કોઈ દી ઘાટ નથી કરતા. લ્યો તમે વિચારજો, માળા ફેરવતા ફેરવતા જગત સંભાળશું, પણ જગતના કાર્ય કરતા કરતા કોઈ દી ભગવાન નહીં સંભાળીએ. સમજાય, કેટલી બધી અવળાઈ છે. અને પાછું જાવું જ ધામમાં, ઓરું તો કોઈ લેવું જ નથી એમ. અરે થોડું ઘણું ભજન કરનારો, પૂજા પાઠ કરનારો, મંદિરે આવનારાને ધામમાં જવું છે, પણ પીનારાને તેમ પૂછે મરીને ક્યાં જાવ, તો એ એમ જ કે ધામમાં જવું છે. અરે પણ ભલામણાને નથી બહાર, ત્યાં બહાર છે તેને ધામમાં લઈ જાય, ત્યાં કલબું નથી કઈ. કહો માટે જેને ધામમાં જવું હોય, મહારાજનું અખંડ સુખ જેને જોતું હોય, એવા ભગવાનના ભક્તો બીજે ત્રીજેથી વૃત્તિઓ પાછી વાળી અને ભગવાન ભજવામાં લગાડી દે. આ વ્યવહારનું અને આ જગતનું પૂરું થાય એમ નથી. ઘણા બધા બિચારા પૂરું કરવા ગયા, એ વ્યવહારનું જગતનું પૂરું ન થયું, એ પૂરા થઈ ગયા. સમજાય, વ્યવહારનું પૂરું ન થયું. સ્વામી કહે વાતોમાં, વ્યવહાર તો સુરતના ખાડા જેવો છે, એટલે લેટ્રિન પેલા ખુલ્લા હતા એમના ગંદા ગંદા, સમી એના જેવો છે. એ ગમે એટલો સુધરો તોય બગડેલો છે. અને તમે વિચારો, જેનમાં તે દાડો એને સુધારવા મહેનત નથી કરતા, હમણાં થયા ત્યારથી વ્યવહાર સુધારીને જ મહેનતમાં છીએ ને, કે બીજી મહેનતમાં છીએ. આમ વ્યવહાર કરી નાખો છે ને, તેમ કરી નાખો ને, છોકરા માટે આમ કરી નાખવું છે ને, ફલાણું કરી નાખવું છે, એના સંકલ્પમાં મીંડ્યા છીએ, એના સંકલ્પમાં જ મીંડ્યા છીએ. જેનમાં તે દાડાના હમણાં થયા તે દાડાના, તો હજી કાંઈ પાર આવ્યો નહીં. લો એમ તાન નથી ચડતું, જેમ છોકરા માટે આમ કરવું છે ને તેમ કરવું, ફલાણું કરવું છે ને આમ બંગલો કરવો છે, એમ તાન નથી ચડતું. ભગવાન રાજી કરી દેવા છે, ભગવાનના સંતો રાજી કરી દેવા છે, ભગવાનના ભક્તો રાજી કરી દેવા, ગમે એમ થાય તો રાજી કરી દેવા, એવા ઘાટ નથી થતા. તમને વ્યવહારનું તાન છે જગતમાં મોટું થવાનું, અને અમને જરાક અનુસંધાન ચૂકાય ને તમને તાન ચડી જાય છે. આમ મોટી કથા કરી છે, આમ મોટી પારણ કરી છે, આમ લોકોને સમજાવી દેવા છે, આમ લોકોને વાળી લેવા છે, આમ અનેકવિધ સંકલ્પ કરે, આમ જગતમાં મોટું થઈ જવું છે. પણ ભગવાન શ્રીહરિને મતે એ જ મોટો થશે જે ભગવાનને સંભાળશે. નિષ્કળાન સ્વામી કે મોટું થવાનું મનમાં રે, દિલમાં ઘણા દોઢ, પણ એવા ગુણ નથી તારા તનમાં રે, કા કરે તું કોડ. મોટું થવાનું મનમાં રે, દિલમાં ઘણા દોઢ, બહુ દોઢ કરશો, બહુ સંકલ્પ કરશો, પણ એવા ગુણ નથી તારા તનમાં રે, કા કરે તું કોડ. ઘાટ ઉઠે છે ભીતરે, અંદર અંદર ઘાટ ઉઠે, જેને કહેવાય બાર બારે ઘાટ કીધા જવાની તેવા તો ઘાટ ઉઠે છે. પાછું મોટું થવું છે, જેને મોટું થવું એને જગતના ઘાટને પેલા ટાળી નાખવા. ભગવાનના ઘાટ જેને શરૂ થઈ જાય એ મોટો છે. સમજાય, એ જ મોટો છે. માટે ભગવાનના ભક્તો એવી મોટે પ્રાપ્ત થાય એવો પ્રયાસ કરજો, ભગવાન સંભાળજો, નતર હેરાનગતિનો પાર ન આવો. બહુ વારે વારે કહું છું, વિનંતી કરી કરીને કહું છું, ભલા થઈને ભગવાન સંભાળજો. દુનિયા ભલે ગમીને પગી હોય, નતર વળે વિચાર એમ થાય હવે જગત ક્યાં સુધી પગ્યું છે ને, જે એની જૂની વાતો. ભક્તો દુનિયા પોહાઈને પોગે, કદાચ ચંદ્ર ઉપર રહેવા જતે રહેશે ને, તો આ સનાતન વાતો તો આમને આમ જ રહેવાની છે, મોક્ષની વાત તો આમ જ રહેવાની છે. માટે ભલા થઈને કહીએ છીએ, ખબરદાર થઈને ભગવાન ભજ્યો, નતર પસ્તાવાનો પાર નહીં આવે, હેરાન થઈ થઈને મરશું એમ. બોલા યમના દૂતો આમી જાહે મારી મારીને તોડી નાખશે, હે મારે કરી આવે મૂર્છાન, પડે પ્રાણી પૃથ્વી મોજાર, સંકટમાં સંબંધી સંભારીને પાપી કરે પોકાર. જો ન્યાય પાછા સંબંધીને સંભારે, પાપી કરે પોકાર, ક્યાં ગયા મારા કુટુંબીને, ક્યાં ગઈ મૃગા નેણી નાર, અને ક્યાં ગયો આ પુત્ર પરિવાર, જેને અર્થે જેને અર્થે અતિ ગણો કરતો અધર્મ આઠું જામ, આ સમય કામ કોઈ નો આવે મારા જોઈ આવા હાલ. કોઈ કામ નહીં આવે ખરા સમયે, એક દિવસ એવો આવશે ઘેરી વાટ હશે, કોઈ સગું નહીં હોય, કોઈ સંબંધી ન હોય, કોઈ ભાવ પૂછનારું નહીં હોય, કોઈ પાણીનું નહીં પૂછે. હૃદયમાં ધારજો, ખાલી વાતો નહીં માનતા ને, હૃદયમાં વિચારજો, ખબર નહીં પડે ને જોત જોતામાં આ સમય આવીને ઊભો રહી જાહે, આ સમય આવીને ઊભો રહી જાહે. આ ખુડીશે બેઠેલા દાદા તો ખાસ અનુસંધાન ટાંકજો, કારણ કે સમય ઘણો થઈ ગયો છે ને. હે ફરીવાર માના ઉદરમાં ન આવવું પડે એવું કરી લેજો, અવસર આવ્યો છે, નહીતર બહુ પસ્તાવવું પડશે. ભગવાન સંભાળજો, ભગવાનને સંભાળજો, એનું ચિંતન કરજો. છોકરા બોકરાની ચિંતા મૂકજો, એ બધું કૂટાવતો એમ કૂટાણે રાખશે, નહીંતર 80 વર્ષના થયા પછી એમ કે મારે તો બરાબર બરાબર છે, પણ છોકરાનું સેટલમેન્ટ થતું નથી. એનું સેટલમેન્ટ કરતા રહેશો તમારું વિખાઈ જાહે, એનું જેમ થાવું એમ થાહે,